ओम शांति। गुड मॉर्निंग। 11 अप्रैल 2024 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, आ पूर्व निर्धारित नाटक छे। आ नाटक थी एक पण आत्मा छूटी नथी शकतो। मोक्ष कोई ने मळी नथी शकतो। मीठा बाळको, આ પૂર્વ નિર્ધારિત નાટક છે। આ નાટકથી એક પણ આત્મા છૂટી નથી શકતો। મોક્ષ કોઈને મળી નથી શકતો। પ્રશ્ન છે, ઊંચામાં ઊંચા પતિત પાવન બાપ ભોળાનાથ કેવી રીતે છે? ઉત્તર છે, આપ બાળકો એમને ચોખા મુઠ્ઠી આપી મહેલ લઈ લો છો, એટલે જ બાપને ભોળાનાથ કહેવાય છે। તમે કહો છો, શિવ બાબા અમારો દીકરો છે, એ દીકરો એવો છે જે ક્યારેય કાંઈ લેતો નથી, સદા આપે છે। ભક્તિમાં કહે છે, જે જેવું કર્મ કરે છે તેવું ફળ મેળવે છે, પરંતુ ભક્તિમાં તો અલ્પકાળનું મળે છે, જ્ઞાનમાં સમજથી કરે એટલે સદાકાળનું મળે છે। ઓમ શાંતિ। રૂહાની બાળકો સાથે રૂહાની બાપ રૂરિહાન કરી રહ્યા છે, અથવા એમ કહેવાશે રૂહાની બાપ બાળકોને રાજયોગ શીખવાડી રહ્યા છે। તમે આવ્યા છો બેહદના બાપ પાસેથી રાજયોગ શીખવા, એટલે બુદ્ધિ ચાલી જવી જોઈએ બાપ તરફ। આ છે પરમાત્મ જ્ઞાન આત્માઓ પ્રત્યે, ભગવાનનું વાચ્ય સાલીગ્રામો પ્રત્યે। આત્માઓને જ સાંભળવાનું છે, એટલે આત્મ અભિમાની બનવાનું છે। પહેલા તમે દેહ અભિમાની હતા, આ પુરુષોત્તમ સંગમ યુગ પર જ બાપ આવીને આપ બાળકોને આત્મ અભિમાની બનાવે છે। આત્મ અભિમાની અને દેહ અભિમાનીનો ફરક તમે સમજી ગયા છો। બાપે સમજાવ્યું છે, આત્મા શરીર દ્વારા પાર્ટ ભજવે છે, ભણે આત્મા છે શરીર નહીં, પરંતુ દેહ અભિમાન હોવાના કારણે સમજે છે ફલાણા ભણાવે છે। આપ બાળકોને જે ભણાવવા વાળા છે એ છે નિરાકાર, એમનું નામ છે શિવ। શિવ બાબાને પોતાનું શરીર નથી હોતું। બીજા બધા કહેશે મારું શરીર, આ કોણે કહ્યું? આત્માએ કહ્યું, આ મારું શરીર છે, બાકી તે બધું છે શારીરિક ભણતર। અનેક પ્રકારના એમાં વિષયો હોય છે, BA વગેરે કેટલા નામ છે, આમાં એક જ નામ છે ભણતર, પણ એ જ ભણાવે છે, એ જ બાપ આવીને ભણાવે છે। તો બાપને જ યાદ કરવા પડે। આપણને બેહદના બાપ ભણાવે છે, એમનું નામ શું છે? એમનું નામ છે શિવ। એવું નથી કે નામ રૂપથી ન્યારા છે, મનુષ્યનું નામ શરીર પર પડે છે, કહેશે ફલાણાનું આ શરીર છે, એવી રીતે શિવ બાબાનું નામ નથી, મનુષ્યોના નામ શરીર પર છે। એક જ નિરાકાર બાપ છે જેમનું નામ છે શિવ। જ્યારે ભણાવવા આવે છે તો પણ નામ શિવ જ છે, આ શરીર તો એમનું નથી। ભગવાન એક જ હોય છે, 10 બાર નથી, એ છે જ એક। પછી મનુષ્ય એમને 24 અવતાર કહે છે। બાપ કહે છે, મને ખૂબ ભટકાવ્યો છે, પરમાત્માને ઠિક્કર ભિક્કર બધામાં કહી દીધા છે। જેવી રીતે ભક્તિ માર્ગમાં પોતે ભટકે છે, તેવી રીતે મને પણ ભટકાવ્યો છે। ડ્રામા અનુસાર એમનો વાત કરવાનો ઢંગ કેટલો શીતળ છે, સમજાવે છે મારા ઉપર બધાએ કેટલો ઉપકાર કર્યો છે, મારી કેટલી ગ્લાની કરી છે। મનુષ્ય કહે છે, અમે નિષ્કામ સેવા કરીએ છીએ. બાપ કહે છે, મારા સિવાય કોઈ નિષ્કામ સેવા કરી નથી શકતા. જે કરે છે એમને ફળ જરૂર મળે છે. હમણાં તમને ફળ મળી રહ્યું છે. ગાયન છે કે ભક્તિનું ફળ ભગવાન આવશે, કારણ કે ભગવાન છે જ્ઞાનના સાગર. ભક્તિમાં અર્ધો કલ્પ તમે કર્મકાંડ કરતા આવ્યા છો. હવે આ જ્ઞાન છે ભણતર. ભણતર મળે છે એક વાર અને એક જ બાપ પાસેથી. બાપ પુરુષોત્તમ સંગમ યુગ પર એક જ વાર આવીને તમને પુરુષોત્તમ બનાવીને જાય છે. આ છે જ્ઞાન અને તે છે ભક્તિ. અર્ધો કલ્પ તમે ભક્તિ કરતા હતા. હવે જે ભક્તિ નથી કરતા એમને વહેમ આવે છે કે ખબર નહીં, ભક્તિ નથી કરી ત્યારે ફલાણા મરી ગયા, બીમાર થઈ ગયા. પરંતુ એવું નથી. બાપ કહે છે, બાળકો તમે પોકારતા આવ્યા છો કે આપ આવીને પતિતોને પાવન બનાવી બધાની સદગતિ કરો, તો હવે હું આવ્યો છું. ભક્તિ અલગ છે, જ્ઞાન અલગ છે. ભક્તિથી અર્ધો કલ્પ થાય છે રાત, જ્ઞાનથી અર્ધો કલ્પ માટે થાય છે દિવસ. રામ રાજ્ય અને રાવણ રાજ્ય બંને બેહદ છે. બંનેનો સમય બરાબર છે. આ સમયે ભેગી હોવાના કારણે દુનિયાની વૃદ્ધિ વધારે થાય છે, આયુષ્ય પણ ઓછું થાય છે. વૃદ્ધિ વધારે ન થાય એના માટે પછી પ્રબંધ રચે છે. આપ બાળકો જાણો છો, આટલી મોટી દુનિયાને ઓછી કરવાનું તો બાપનું જ કામ છે. બાપ આવે જ છે ઓછી કરવા, પોકારે પણ છે, બાબા આવીને અધર્મ વિનાશ કરો, અર્થાત સૃષ્ટિને ઓછી કરો. દુનિયા તો જાણતી નથી કે બાપ કેટલી ઓછી કરી દે છે. થોડા મનુષ્ય રહી જાય છે, બાકી બધા આત્માઓ પોતાના ઘરે ચાલ્યા જાય છે. પછી નંબરવાર પાર્ટ ભજવવા આવે છે. નાટકમાં જેટલો પાર્ટ મોડેથી હોય છે તે ઘરેથી પણ મોડેથી આવે છે. પોતાનો ધંધો વગેરે પૂરો કરી પછી આવે છે. નાટકવાળા પણ પોતાનો ધંધો કરે છે, પછી સમય પર નાટકમાં આવી જાય છે પાઠ ભજવવા. તમારું પણ એવું જ છે. અંતમાં જેમનો પાઠ છે તે અંતમાં આવે છે. જે પહેલા શરૂના પાઠધારી છે તે સતયુગ આદિમાં આવે છે. અંતવાળા જુઓ તો હમણાં આવતા જ રહે છે. ડાળીઓ અંત સુધી આવતી રહે છે. આ સમયે આપ બાળકોને જ્ઞાનની વાતો સમજાવાય છે અને સવારે યાદમાં બેસો છો, તે છે ડ્રિલ. આત્માએ પોતાના બાપને યાદ કરવાના છે. યોગ શબ્દ છોડી દો. અમ્મા મૂંઝાય છે, કહે છે, અમારો યોગ નથી લાગતો. બાપ કહે છે, અરે બાપને તમે યાદ નથી કરી શકતા, શું આ સારી વાત છે? યાદ નહીં કરશો તો પાવન કેવી રીતે બનશો? બાપ છે જ પતિત પાવન. બાપ આવીને ડ્રામાના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે. આ વેરાયટી ધર્મ અને વેરાયટી મનુષ્યોનું વૃક્ષ છે. આખી સૃષ્ટિના જે પણ મનુષ્ય માત્ર છે બધા પાઠધારી છે. કેટલા અસંખ્ય મનુષ્ય છે, હિસાબ કાઢે છે. એક વર્ષમાં આટલા કરોડ પેદા થઈ જશે, પછી એટલી જગ્યા જ ક્યાં છે? ત્યારે બાપ કહે છે, હું આવ્યો છું લિમિટેડ નંબર કરવા. જ્યારે બધા આત્મા ઉપરથી આવી જાય છે, મારું ઘર ખાલી થઈ જાય છે. બાકી છે પણ જે બચે છે તે પણ આવી જાય છે. ઝાડ ક્યારેય સુકાતું નથી, ચાલ્યું આવે છે. અંતમાં જ્યારે ત્યાં કોઈ રહેતું નથી, પછી બધા જશે. નવી દુનિયામાં કેટલા થોડા હતા, હમણાં કેટલા અસંખ્ય છે. શરીર તો બધાના બદલાતા જાય છે, તે પણ જન્મ તે જ લેશે જે કલ્પ કલ્પ લે છે. આ વર્લ્ડ ડ્રામા કેવી રીતે ચાલે છે બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. બાળકોમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે. બેહદનું નાટક કેટલું મોટું છે, કેટલી સમજવાની વાતો છે. બેહદના બાપ તો જ્ઞાનના સાગર છે, બાકી તો બધા લિમિટેડ છે. વેદ શાસ્ત્ર વગેરે કંઈક બનાવે છે, વધારે તો કાંઈ બનશે નહીં. તમે લખતા જાઓ શરૂથી લઈને તો કેટલી લાંબી ગીતા બની જાય. બધું છપાતું જાય તો મનુષ્ય તો મકાનથી પણ મોટી ગીતા બની જાય. એટલે મોટાઈ આપી છે સાગરને સ્યાહી બનાવી દો. પછી આ પણ કહી દે છે કે ચક્કલીએ સાગરને હપ કર્યો, તમે ચક્કલીઓ છો. આખા જ્ઞાન સાગરને હપ કરી રહી છો. તમે હમણાં બ્રાહ્મણ બન્યા છો, તમને હમણાં જ્ઞાન મળ્યું છે. જ્ઞાનથી તમે બધું જ જાણી ગયા છો. કલ્પ કલ્પ તમે અહીં ભણતર ભણો છો, આમાં કંઈ ઓછું વધારે નથી થવાનું. જેટલો જે પુરુષાર્થ કરે છે એમની એટલી પ્રાપ્ત બને છે. દરેક સમજી શકે છે કે અમે કેટલો પુરુષાર્થ કરી કેટલું પદ મેળવવા લાયક બની રહ્યા છીએ. સ્કૂલમાં પણ નંબરવાર પરીક્ષા પાસ કરે છે. સૂર્યવંશી ચંદ્રવંશી બંને બને છે. જે નાપાસ થાય છે તે ચંદ્રવંશી બને છે. કોઈ જાણતું નથી કે રામને બાણ કેમ દીધા છે. મારા મારીથી હિસ્ટ્રી બનાવી દીધી છે. આ સમયે છે જ મારા મારી. તમે જાણો છો જે જેવું કર્મ કરે છે એમને એવું ફળ મળે છે. જેવી રીતે કોઈ હોસ્પિટલ બનાવે છે તો બીજા જન્મમાં એમનું આયુષ્ય લાંબુ અને તંદુરસ્ત હશે. કોઈ ધર્મશાળા સ્કૂલ બનાવે છે તો એમને અર્ધા કલ્પનું કલ્પ સુખ મળે છે. અહીં બાળકો જ્યારે આવે છે તો બાબા પૂછે છે, તમને કેટલા બાળકો છે? તો કહે છે, 3 લૌકિક અને 1 શિવ બાબા. કારણ કે એ વારસો આપે પણ છે તો લે પણ છે. હિસાબ છે, એમને લેવાનું કંઈ નથી. એ તો દાતા છે. ચોખા મુઠ્ઠી આપીને તમે મહેલ લઈ લો છો, એટલે ભોળાનાથ છે, પતિત પાવન જ્ઞાન સાગર છે. હવે બાપ કહે છે, આ ભક્તિના જે શાસ્ત્ર છે એનો સાર સમજાવું છું. ભક્તિનું ફળ હોય છે અર્ધા કલ્પનું. સંન્યાસી કહે છે, આ સુખ કાગ વિષ્ઠા સમાન છે. એટલે ઘરબાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે. કહે છે, એમને સ્વર્ગના સુખ નથી જોઈતા, જે ફરી નર્કમાં આવવું પડે. અમને મોક્ષ જોઈએ. પરંતુ એ યાદ રાખો કે આ બેહદનું નાટક છે. આ નાટકથી એક પણ આત્મા છૂટી નથી શકતો, પૂર્વ નિર્ધારિત છે. ત્યારે ગાય છે, બની બનાઈ બન રહી. પરંતુ ભક્તિ માર્ગમાં ચિંતા કરવી પડે છે. જે કાંઈ પસાર કર્યું છે તે ફરી કરશે. 84નું ચક્ર તમે લગાવો છો, આ ક્યારેય બંધ નથી થતું, પૂર્વ નિર્ધારિત છે. આમાં તમે પોતાના પુરુષાર્થને ઓળાવી કેવી રીતે શકો છો? તમારા કહેવાથી તમે નીકળી નથી શકતા. મોક્ષને મેળવો જ્યોતિ જ્યોત સમાવો, બ્રહ્મમાં લીન થવો, આ બધું એક જ છે. અનેક મત છે, અનેક ધર્મ છે. પછી કહી દે છે, તમારી ગતમત તમે જ જાણો. તમારી શ્રીમતથી સદગતિ મળે છે તે તમે જ જાણો. તમે જ્યારે આવો ત્યારે અમે પણ જાણીએ અને અમે પણ પાવન બનીએ, ભણતર ભણીએ અને અમારી સદગતિ થાય. જ્યારે સદગતિ થઈ જાય છે તો પછી કોઈ બોલાવતા જ નથી. આ સમયે બધાની ઉપર દુઃખના પહાડ પડવાના છે. ખૂને નાહક ખેલ દેખાડે છે અને ગોવર્ધન પહાડ પર પણ દેખાડે છે. આંગળીથી પહાડ ઉઠાવ્યો, તમે આનો અર્થ જાણો છો. તમે થોડાક બાળકો આ દુઃખના પહાડને હટાવો છો, દુઃખ પણ સહન કરો છો. તમારે વશીકરણ મંત્ર બધાને આપવાનો છે. કહે છે તુલસીદાસ, ચંદન ઘીસે તો તિલક રાજાઈનો તમને મળે છે. પોતપોતાની મહેનતથી તો તમે રાજાઈ માટે ભણી રહ્યા છો. રાજયોગ જેનાથી રાજાઈ મળે છે તે ભણાવવા વાળા એક જ બાપ છે. હમણાં તમે ઘરે બેઠા છો. આ દરબાર નથી. દરબાર એને કહેવાય છે જ્યાં રાજાઓ મહારાજાઓ મળે છે. આ પાઠશાળા છે. સમજાવાય છે, કોઈ બ્રાહ્મણી વિકારીને નથી લાવી શકતી. પતિત વાયુમંડળને ખરાબ કરશે એટલે પરવાનગી નથી આપતા. જ્યારે પવિત્ર બને ત્યારે પરવાનગી અપાય. હમણાં કોઈ કોઈને પરવાનગી આપવી પડે છે. જો અહીંથી જઈને પતિત બન્યા તો ધારણા નહીં થશે. આ થયું પોતે પોતાને શાપિત કરવા. વિકાર છે જ રાવણની મત પર. રામની મત છોડી રાવણની મતથી વિકારી બની પથ્થર બની ગયા છે. આવી ગરુડ પુરાણમાં ખૂબ રોચક વાતો લખી દીધી છે. બાપ કહે છે, મનુષ્ય મનુષ્ય જ બને છે, જાનવર વગેરે નથી બનતા. ભણતરમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી હોતી. તમારું આ ભણતર છે, સ્ટુડન્ટ પણ પાસ થઈને કમાય છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાપ દાદા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, વશીકરણ મંત્ર બધાને આપવાનો છે. મહેનતથી, ભણતરની મહેનતથી રાજાઈનો તિલક લેવાનું છે. આ દુઃખોના પહાડને હટાવવામાં પોતાની આંગળી આપવાની છે. બીજી પોઈન્ટ છે, સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરવાનો છે. બાપને યાદ કરવાની ડ્રિલ કરવાની છે. બાકી યોગ યોગ કહી મૂંઝાવાનું નથી. વર્તાન છે, સેવામાં વિઘ્નોને ઉન્નતિની સીડી સમજી આગળ વધવા વાળા નિર્વિઘ્ન સાચા સેવાધારી ભવ. સેવામાં વિઘ્નોને ઉન્નતિની સીડી સમજી આગળ વધવા વાળા નિર્વિઘ્ન સાચા સેવાધારી ભવ. સેવા બ્રાહ્મણ જીવનને સદા નિર્વિઘ્ન બનાવવાનું સાધન પણ છે. અને પછી સેવામાં જ વિઘ્નોના પેપર પણ વધારે આવે છે. નિર્વિઘ્ન સેવાધારીને સાચા સેવાધારી કહેવાય છે. વિઘ્ન આવવા આ પણ ડ્રામામાં નોંધ છે. આવવાના જ છે અને આવતા જ રહેશે. કારણ કે આ વિઘ્ન અથવા પેપર અનુભવી બનાવે છે. આને વિઘ્ન ન સમજી અનુભવની ઉન્નતિ થઈ રહી છે આ ભાવથી જુઓ તો ઉન્નતિની સીડી અનુભવ થશે અને આગળ વધતા રહેશો. સ્લોગન છે, વિઘ્નરૂપ નહીં વિઘ્ન વિનાશક બનો. વિઘ્નરૂપ નહીં વિઘ્ન વિનાશક ભવ. વિઘ્ન વિનાશક બનો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.